આજે વીર શાસન જયંતિ બહુ જ મહિમાવંત દિવસ, પવિત્ર દિવસ છે. અષાઢની જે અષ્ટાનિકા પર્વ સમાપ્ત થાય પછી શ્રાવણ માસ ચાલુ થાય છે, બરાબર. આજે શ્રાવણ માસની જે પહેલી એકમ છે તે આપણે વીર શાસન જયંતિના રૂપમાં મનાવીએ છીએ. થોડુંક પ્રાસંગિક પહેલા ચર્ચા કરી લઈશું, તેથી આપણે થોડો ઘણો વિષય પણ એને દિવ્ય ધ્વનિ આજે જયારે ખરે છે શાસનનું પ્રવર્તન દિવ્ય ધ્વનિના માધ્યમથી થાય, એવા દિવ્ય ધ્વનિનો કોઈ એકાદ અંશ આજે આપણે ન લઈએ અને દિવ્ય ધ્વનિની જ મહિમા કર્યા કરીએ તો પણ ના ચાલે. એટલે થોડુંક તો આજે આપણે વિષય તો લેશું. મૂળ વાત એ આવી કે વીર શાસન જયંતિ જયારે આપણે મનાવીએ છીએ ત્યારે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે વીર શાસન જયંતિ જ કેમ? અનેક તીર્થંકરો થઈ ગયા, દરેક તીર્થંકરોની દિવ્ય ધ્વનિ તો કરે છે, કારણ કે ક્યારે વિકલ્પ આવ્યો તો ઋષભદેવ ભગવાનની શાસન જયંતિ કેમ નહીં, અજીતનાથ ભગવાનની શાસન જયંતિ કેમ નહીં? હે
વર્તમાન
એવું થોડી ને, દરેકની જેમ બધા જ ભગવંતોની વાણી ખરે છે અને દરેક ભગવંતોના એ કાળમાં એમનું શાસન વર્તે છે, તો પછી એમની શાસનની જયંતિ અથવા એમની દિવ્ય ધ્વનિની જયંતિ કેમ મનાવતા નથી? લોજિક છે એની પાછળ. કેમ કે ભગવાન મહાવીરની જ કેમ? કેમ કે ભગવાન મહાવીરની જે દિવ્ય ધ્વનિ ખરી એમાં કોઈ ઘટના બની, અને બાકી જો એક નિયમ છે, સમજે છે, જ્યારે ભગવાનને કેવલ જ્ઞાન થાય, જ્યારે મુનિરાજને કેવલ જ્ઞાન થાય, દરેક વસ્તુમાં લોજિક હોય, કેવલ જ્ઞાન થાય તો એ જ દિવસે અંતર મુહૂર્તમાં વાણી કરે છે. આ નિયમ છે. જ્યારે જયારે કેવલ જ્ઞાન થાય જીવને, જે પણ જીવને, ત્યારે અંતર્વર્ત કાલમાં ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ ખરતી હોય છે. એક પ્રકારથી ત્યાં પૂરા સમૂહ શરણમાં દિવ્ય ધ્વનિની ગુંજ ઉઠતી હોય, અંતર્મુહૂર્તમાં, વધારે સમય નહીં. હવે અંતર્મુહૂર્તમાં કેટલું કામ થાય છે થોડુંક જાણકારીનો પણ વિષય લઈએ, થોડો અધ્યાત્મની ઓરથી પણ વિષય લઈએ અને પ્રમાણે સમજી આ પર્વને. તો અંતર્મુહૂર્તમાં સમોષણની રચના થાય છે, પહેલા નથી થતી. અંતર્મુહૂર્ત એટલે મોટું અંતર્મુહૂર્ત લેવું, 48 મિનિટનું મુહૂર્ત હોય, એક મુહૂર્તમાં 48 મિનિટ, 24 મિનિટની એક ઘડી હોય, 48 મિનિટનું મુહૂર્ત હોય, 48 મિનિટમાં એક સમય કમ, એ સૌથી મોટું અંતર્મુહૂર્ત, બરાબર ને? તો આ જે અંતર્મુહૂર્ત કહ્યું એ અંતર્મુહૂર્તમાં સૌધર્મ ઇન્દ્ર પૂરી સમોષણની રચના કરે છે, અને એ જ અંતર્મુહૂર્તના અંતર્ગત દિવ્ય ધ્વનિ ખરે છે. તો ઘણી વાર એવો વિચાર આવે કે આ બધું પ્રેક્ટિકલ કેવી રીતે હોય, બધું વિક્રિયામાં છે ને આ બધું. યોજનો યોજનો મોટા મોટા સમૂહ હોય, એવો પ્લોટ ક્યાં ઉપલબ્ધ હોય? અક્ષયભાઈ પેલી તકલીફ તો એ બતાવો, મુંબઈમાં કોઈ પ્લોટ હોય એટલું મોટું સમૂહ આવે હે ને, તેના સમૂહ માટે પ્લોટ તો જોઈએ. અને એમાં એક શરત છે, એ જેવી સમૂહની રચના થાય એમાં એક પણ જીવની હિંસા ના થાય. માનો કે તમે ખેતરો ના ખેતરો લઈ લો, ચલો એમની આજીવિકા તમે પેડ કરી દો કે ભાઈ તમારી કેટલી આ જીવન તમારી કમાણી આજે આપી દઈએ, આપણે એ બી આપી દઈએ, પણ એ ખેતરોને તોડવા ફોડવા તો પડે કે નહીં, ઝાડ આદિ જંગલોને તો કેટલી હિંસા થાય? તો કે ના ચાલે, આપણે વર્તમાનમાં જે મંદિરો બનાવીએ છીએ એમાં તો આ બધી વસ્તુ આવે છે, પણ સમોષણ માટે શરત છે. ભગવાન જ્યાં ભગવાન બિરાજે ત્યાં હિંસા તો હોય જ નહીં. અને હું સામાન્ય ચર્ચા કરું ને, તો બહુ બહુ વિસ્તારથી ચર્ચા, સામાન્ય જાણકારી બી લઈએ તો એટલું મહિમા આવે. એ ઇન્દ્ર જે રચના કરે છે વિક્રિયા પદ્ધતિથી, તો આ બધી રચના આકાશમાં થાય છે ને, જમીન પર નથી થતી. 20,000 સીડી હોય ને, 20,000 સીડી કહ્યું ત્યાં. હવે તમે વિચાર કરો કે એમને ઇન્દ્રને વિચાર નહીં આવતો હોય કે કેટલા કેટલા લોકો વૃદ્ધ આવશે, આ આવશે, તે આવશે, અને એની પણ બહુ બધી જ વ્યવસ્થા કરે છે ઇન્દ્ર છે ને. તો પેલા તો 20,000 સીડી, 11,000 સીડી છે ગિરનારની, તો એક બે વાર ચડીએ એટલી ઊંચાઈ થઈ ગઈ હે ને. અને એ એટલી ઊંચાઈ પર હોય છે કે નીચે જે પણ કારોબાર ચાલતો હોય કર્મભૂમિમાં, એ કારોબાર ડિસ્ટર્બ ના થાય. યાતાયાત, ફ્લાઇટ હોય તો ફ્લાઇટ ઉડે, બધું જ થાય નીચે, પણ એટલી ઊંચાઈમાં હોય હે ને. આની રચનાની પણ બધી ઘણી બધી છે બાબતો, પણ આપણે સામાન્ય જાણકારી લઈએ તો વિકલ્પ આવે મને. અને કોઈ તકલીફ નથી ચડવાની. આપણે જે અત્યારે સ્ટેશન ઉપર પેલા એક્સિલેટર ને, એમાં તો બહુ ટાઈમ લાગે. આ તો તમે પહેલા પગથિયા પર ઉભા રહો તો બીજા સમય સીધા ત્યાં જ પહોંચી જાઓ ગેટમાં. એવી જાતિના એક્સિલેટર હોય, બધી જબરજસ્ત ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્યવસ્થા હોય છે, સમજ્યું? વિક્રિયા પદ્ધતિથી બધું બનેલું હોય. અને જેવી વિક્રિયા પદ્ધતિથી બનેલી ચીજો હોય ને, એનું જે એને એ નિયમથી અંતર્મુહૂર્તમાં વિખેરાઈ જાય, એને કારણ પણ નિયમ હોય. મને ખ્યાલ આવે છે, તો 48 મિનિટમાં અંદર અંદર વિખેરાઈ જાય. 66 દિવસ ભગવાનની વાણી ખરી નહીં તો કેટલી વાર બનાવવું પડ્યું હશે? અરે એ તો છોડો, ભગવાનની વાણી 6-6 ઘડી 3 વાર ખરે ને, તો 6 ઘડી એટલે કેટલી થઈ હે ને, એક મિનિટ એક ઘડીમાં 24 મિનિટ, એટલે 48 મિનિટના તન 3 મુહૂર્ત થયા ને, તો 48 મિનિટમાં તો વિખેરાઈ જાય છે. તો હર 48 મિનિટમાં નવું બનતું હોય. આ છે ને રહેશે, આવું જે ખુરશીમાં બેઠો હોય ને, તે ખુરશી બીજી નવી આવી જાય ને મને ખબર ના પડે. એવી જાતિની વિક્રિયાઓ હોય છે, કે હર વિક્રિયાનો એક કાળ મર્યાદા છે. ગમે તે વિક્રિયા હોય તો એને અંતર મુહૂર્તમાં તો વિખેરાવવું જ પડે. આવી બધી શરતો કન્ડિશન છે, પણ એનામાં એ રાજવાતિકમાં આવ્યું તો પછી કરે શું? તો કે પુનઃરચના કરે, પુનઃ ખબર ના પડે, બધું એજ ઇટ ઇઝ રહે, અને નમૂનો વારંવાર બદલાવે. ઘણી વાર થાય કે એનો ઉપયોગ ક્યાં રહેતો હશે? આપણે અહીંયા થોડુંક જ બેનભાઈ ઉભા થાય વ્યવસ્થા કરવા કે આ લેશું, પછી આ લેશું, પછી આ લેશું. ચાલુ પ્રવચનમાં પહેલા કે એ બધી વ્યવસ્થા ઓટોમેટિક છે હે ને, ઉપયોગ પણ રહે છે, એ પણ બરાબર પ્રવચન સાંભળતા હોય છે ઇન્દ્રો પણ. એવું નહીં કે આયોજનમાં જ રહેતા, ક્યારે બી આયોજનમાં પ્રયોજનને ભૂલે નહીં, અને ધ્યાન રાખવું જોઈએ આપણે. તો એ એક વાત તો એ થઈ, આ તો સામાન્ય ચર્ચા થઈ. હવે આપણે થોડીક ઓર પરિસ્થિતિની ચર્ચા કરીએ, પછી એમાંથી સિદ્ધાંતો નીકળે છે. એ પ્રસંગમાં ભગવાન મહાવીરને જ કેમ શાસન જયંતિ મનાવી? કેમ કે એમને જયારે કેવલ જ્ઞાન થયું હે ને, 30 વર્ષે તો દીક્ષા લીધી, 12 વર્ષ મૌન રહ્યા. જે પણ તીર્થંકરનો જીવ હોય એ મુનિ દશામાં બોલે નહીં, કે હે ને, આવા બધા નિયમો છે. એમને તો 12 વર્ષનો મુનિકાળ હતો. આદિનાથ ભગવાન આદિ એમને તો મુનિરાત મુનિ અવસ્થાનો કેટલો મોટો કાળ, એક શબ્દ બોલે નહીં, મૌન રહે પૂરો મુનિકા, અને બધી એમની જ વેદની ખાય. જયારે કીર્તન કેવલ જ્ઞાન થાય એ જ સમયમાં 12 વર્ષ પછી, મતલબ 12 વર્ષ રહી મુનિ જીવન રહ્યું, 42મા વર્ષે કેવલ જ્ઞાન થયું. અને કેવલ જ્ઞાન થયું પણ આજના દિવસથી પાછળ જાઓ તો 66 દિવસ સુધી દિવ્ય ધ્વનિ ખરી નહીં. હવે કેમ ના ખરી પ્રશ્ન તો ઉભો થયો હેને. તો ધવલામાં પ્રશ્ન પૂછ્યો કે 66 દિવસ સુધી ભગવાનની વાણી ખરી કેમ નહીં, કેમ કે જ્યાં નિયમ છે કે નિયમથી મતલબ કેવલ જ્ઞાન થાય તો અંતર્મુહૂર્તમાં વાણી ખરે ખ્યાલ. તો ત્યાં જવાબ આપ્યો ધવલાકારે, વર ઘણા પ્રશ્નો મૂકીને એનું સમાધાન કર્યું છે કે ભાઈ 66 દિવસ સુધી કેમ કે એને સાંભળવાની યોગ્યતા વાળો જીવ ત્યાં કોઈ હતો નહીં. હવે વિચાર કરો કે સમોષણ ભાવલિંગી સંતોથી ભરેલા કોઠા હે ને, ભાવલિંગી સંતો હોય છે એવા કોઠા મોટા મોટા ભરેલા ભાવલિંગી સંતો હે ને. સૌધર્મેન્દ્ર પોતે દ્વાદશાંગનો પાઠી, એવા કેટલા શુદ્ધ કેવલી બિરાજમાન. સમજો હું જે કહેવા માંગુ છું, પણ એવો એવો એકે વ્યક્તિ નથી કે જે ભગવાનની વાણી જીવી શકે. આ પ્રશ્ન થાય કે ના થાય, પણ હું તો બહુ આ રીતે વિચારું. કઈ બી રજૂઆત આવે ને તો પેલા વિચારું કે આ કેવી રીતે પ્રેક્ટિકલ છે. આટલા આટલા મહાપુરુષો બિરાજે છે અને એક પણ ત્યાં એવો વ્યક્તિ નથી કે જે ભગવાનની વાણી જીલે, એનો અર્થ એ ગણધરનું પદ કેટલું ઊંચું હશે હે ને. શુદ્ધ શુદ્ધ કેલી બેઠા છે, એમને પણ દ્વાદશાંગનું ધ્યાન છે હે ને. તો એનાથી વધારે શું થતું હશે ગણધરના જ્ઞાનમાં, એનાથી વિશેષ શું થતું હશે. એના પર એની બી કેલ્ક્યુલેશન છે. ગજબની વસ્તુ છે, એવું એક પણ કોઈ જીવ નહીં હોય એકે જે મતલબ કે આ ભગવાનની વાણી ઝીલવાની પાત્રતા ધરાવતો હોય હે ને. એ ગૌતમ ગણધર દેવ, ગણધર સ્વામીને, ગૌતમ સ્વામીને હે ને કેટલું સન્માન મળ્યું. એમના માટે એક વ્યક્તિ માટે ત્યાં પ્રવચન ન થાય, એ વ્યક્તિ આવ્યા પછી પ્રવચન થયા. એ કેટલો ઇમ્પોર્ટન્ટ પર્સન હશે, કેટલા પવિત્ર પર્સન હશે, વિચાર કરવા જેવું છે ને. તો ત્યાં બીજા લોકોને એમ નહીં થયું કે અમે બધા કઈ નિમ્ન સામાન્ય થઈએ, તો જરૂર છે. એટલા મહાપુરુષની વાણી ખરે તો સામે જીલવા વાળો કોઈ વ્યક્તિ જોઈએ એવી શબ્દ છે. ખેર વાણી કેમ ના કરે તો કોઈ એમ કહ્યું કે ભાઈ એવું કોઈ મતલબ કે વ્યક્તિ નતો, નિમિત્ત નતો, એમને એ ન આવ્યા એટલે વાણી ના ખરે. તો કેમ ના આવે પ્રશ્ન તો છે ને. આટલા આટલો મોટો મતલબ એક્સપર્ટ ઇન્દ્ર વ્યવસ્થા કરનાર, કોઈ કમી નહીં, અવધિ જ્ઞાન થોડી ત્યાં દેવ ગતિમાં મૂકીને આવ્યા હશે, જોડે લઈને આવ્યા હશે ને. 66 દિવસ સુધી વિકલ્પ જ ના આવે, તો વિકલ્પ ના આવે તો કેમ ના આવે. હેલો, કઈક એક જગ્યાએ લઈ ગયો છું, જ્યાં એ જગ્યાએ લઈ જવા માંગુ છું કે જે ગુરુદેવજી સિદ્ધાંતો ભણાયા ને, સિદ્ધાંતની સિદ્ધિ થાય છે, પર્યાયની સ્વતંત્રતાની સિદ્ધિ થાય છે, હેલો ક્રમબદ્ધની સિદ્ધિ થાય છે, નિમિત્ત ઉપાદાનની સિદ્ધિ થાય છે હે ને. કાર્ય થાય ત્યારે એવું નિમિત્ત જરૂર હોય. અને હજુ સમજો, હજુ તો જે નિમિત્ત આવવા વાળું છે ને, એની બી હમણાં થોડી ચર્ચા કરી હશે, તો એમાં ઉપાદાનની વસ્તુ સિદ્ધ થશે હે ને. બહુ રસિક છે આ ચર્ચા. તો કે આમાંથી એ વાત સિદ્ધિ થાય છે કે ભાઈ એ વખતે એની યોગ્યતા જ નહોતી, 66 દિવસ વાણીની ન આવવાની યોગ્યતા. તો કેવી રીતે આવે એને ઓલાને યાદ આવું જોયું તું, ઇન્દ્રને આટલી બધી આળસ ઠીક નથી એવું કોઈને નહીં થયું હોય. કોઈને એવું થતું હશે ને કે ભાઈ તમારે તો ઓલું વર્તંત વૃક્ષ હોય એટલે તમારે બધું ચાલે, અમે તો બધા કર્મભૂમિના જીવો છીએ, દુકાન હોય આ હોય તે હોય, તમારે તો બધી વ્યવસ્થા કોણ કરે છે, કર્મ વૃક્ષ કરે તે વ્યક્તિના જીવને. તો આપણે કેટલી રામાયણ હોય ભવ્યનભાઈ, ચાલે એવું કઈ એવું કોઈ ત્યાં કોઈ બી બોલતું તો હશે કે નહીં. એવા જીવો નથી આવતા સમોષણમાં, બહુ પાત્ર જીવો આવતા હોય. ખ્યાલ આવે કે નહીં? કેટલી ઘર 66 દિવસ આવી એક વિચારવા જેવી છે કે શ્રોતાઓની ધીરજ, એની ધૈર્ય પણ પ્રશંસનીય હે ને. મને થોડી બોલતા વાર લાગે છે, 2-3 મિનિટ એ તબિયતના હિસાબે, બીજું કોઈ કારણ નથી. તો એવું થાય કે પંડિતજી ક્યારે બોલશે, 3 મિનિટ જાય છે, 2 મિનિટ જાય છે, જેવી થાય છે હે ને. અંદર અંદર જતું નથી ને કોઈ, એવું ધ્યાન નહીં રહે, એવું સ્વરૂપ જ નથી. સમ્યક દ્રષ્ટિ હોય ને તો બી એની એ તાકાત નથી કે બોલતા બોલતા અંદર જાય. એ તો મુનિરાજની વ્યવસ્થા છે, હર અંતર મૃતમાં અંદર જવાની હે ને, એવી કોઈ વ્યવસ્થા હોતી નથી. વિચારોમાં ખોવાઈ જઈ શકે વ્યક્તિ, બધું થઈ શકે, પણ સ્વરૂપમાં જઈ આવે અને બહાર આવી જાય એવું નથી. જ્ઞાનીની પરિણતિ ચાલતી હોય છે એનું બલ, એ વસ્તુ જુદી છે. પણ શુદ્ધોપયોગ નીચલી અવસ્થાઓમાં એટલું જલ્દી નથી સમતો. સમ્યક દ્રષ્ટિ પણ કઈ વાર બેસે ત્યારે શુદ્ધોપયોગ થાય. હેલો, કઈ વાર બેસે અને પહેલાની જેમ વિચાર કરે ઉપયોગ પલટે. શુદ્ધ પરિણતિ તો છે પણ શુદ્ધોપયોગ તો નથી ને. સમ્યક દર્શન થઈ ગયા પછી રાજપાટમાં ખોવાઈ જાય, એ બધી તો આ બીજો ઇતિહાસ છે, હજુ ત્યાં જવું નથી. એમાં પ્રવચનમાં હતું નિયમ, વાત શું હતી પોઈન્ટ, કેમ ખરી નહીં? તો એ નાતે સિદ્ધાંતોની વાત આપણી સિદ્ધિ થાય છે. ઉપાદાનની બી સિદ્ધિ થશે, નિમિત્તની પણ સિદ્ધિ થશે, બધી એક 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 સિદ્ધાંતોની જબરજસ્ત સિદ્ધિ થશે. વાત એ હતી કે પ્રમાદ છે આટલો બધો કે નહીં, બસ એના સ્વકાળમાં એને એ વિકલ્પ જ ના આવે. બોલો, અભિજ્ઞાન જોડવાનો વિકલ્પ જ ના આવે. એને કાર્ય જે રીતે થવાનું હોય ને એવી રીતે બુદ્ધિ ચાલે, અને એવી રીતે જ્ઞાન ચાલે. ગમે એટલો હોશિયાર વ્યક્તિ હોય પણ એક્સિડન્ટ થવાનો હોય ને તો એ જે થવાનો હોય એ અનુસાર એની બુદ્ધિ ચાલે. એટલે એને બહુ બધી એમ કે આરો બાપ વચ્ચે ધ્યાન ના આપી રહે, તે ના કરીએ ના કરીએ, વાત બધી જૂઠી છે, ફેલ થઈ ગઈ. એટલે એ કાર્ય થવાનું હોય એ અનુસાર આવા જ બહારના નિમિત્તોમાં એ પ્રમાણેના કાર્ય થાય કે એના પર આરોપ આપી શકાય કે ભાઈ આના આના કાર્ય થયું. ચર્ચા નિમિત્તોની જ અર્થી હોય, કામ પાંચ સમયથી થાય, સમ્યક દર્શન થાય તો બી ચર્ચા નિમિત્તની જ અર્થી હોય. એને બાહ્ય નિમિત્ત ને અંતરંગ નિમિત્ત, અંતરંગ નિમિત્તમાં કર્મનો ક્ષય આપી અને બાહેર બહિરંગ નિમિત્તમાં જ ગુરુ વાણી આવી કે આમની વાણીથી આ સાંભળ્યું, આ સમજ્યું, ચર્ચા કરી, આ બધું કર્યું, નિમિત્ત એ બને છે. જયારે કાર્ય થાય ત્યારે હે ને, પાંચ સમયમાં ચાર તો પોતાના ઉપાદાનના, પણ ચર્ચા નિમિત્તની પ્રધાનતાથી થાય. હે ને, કોઈ વ્યક્તિ ટ્રક નીચે આવીને એક્સિડન્ટ થઈ જાય તો જે દેખાય ને આમ નિમિત્તમાં બધું દેખાય એની ચર્ચા થાય. તો કોઈ રીતે વિચાર કરે એની એનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું હતું હે ને, દેહ બદલીમાં એની કોઈ સીટ ખાલી થઈ ગઈ હતી તો ખાલી રહે જ નહીં. એ ખાલી કેવી, અહીંયા એ ખાલી રહે જ નહીં ને સીટ, એટલે જવું પડ્યું. એ વખતે એની યોગ્યતા હતી, એનો કાલ પૂરો થઈ ગયો હતો. તો એ બાજુ તો થોડી વિચાર કરે કે ભાઈ આને આમ થયું તેમ થયું, એને બેદરકારી કરી એ બી નથી વિચારતા. ક્રોસ કરતા કરતા એની બેદરકારી કરી, એનું ઉલટી ઉલટો ગુસ્સા થયો એ પણ નથી વિચારતા. આ ડ્રાઈવરે આને આના કાઢી એને બસ એની વાતથી વિચાર કર્યો. તો એ એટલે ભલે કોઈ પાંચ સમયમાંથી કોઈ સમયની પ્રમુખતાથી ચર્ચા થાય, પણ કાર્ય થાય ત્યારે જે પાંચ સમય હોય ચર્ચા નિમિત્તથી વધારે થતી હોય, કારણ કે નિમિત્ત દેખાય છે, સમજાય છે, એટલા માટે હે ને. તો કાઢવાનું ઉપાદાનથી હોય છે, એટલો ખ્યાલ આવી ગયો. આમાં બધા પાઠ છે, હું તમને 15 મિનિટ લઈ શક્યું, પણ આ બધા પાઠ તમારે આવી જશે. બરાબર છે. હવે આગળ કે ભાઈ ઠીક છે, બરાબર, એ પણ સમજાઈ ગયું કે મહાન સિદ્ધાંતો ગુરુદેવજી પાંચ બાબત બહુ એમના જીવનમાં એને નિશ્ચય વ્યવહાર, નિમિત્ત ઉપાદાન અને ક્રમબદ્ધ પર્યાય, આ પાંચ તો એમના પ્રવચનના એવા મોટા એજન્ડા રહ્યા. બરાબર છે પંકજભાઈ, લખી દેજો તમારા 8 પોઈન્ટમાં. તો આ એજન્ડા છે, તો એમાં નિમિત્ત ઉપાદાન અને ક્રમબદ્ધ પર્યાય એ સિદ્ધાંતોના આ પ્રસંગમાં અને એ આ પ્રસંગમાં વિશેષ સિદ્ધિ થાય. કીર્તિ ખરે, એનું કાલક નતું, કીર્તિ ખરે. હેલો, અને આ તો અનિચ્છા એ ખરે છે. ભગવાનને કયું બળ હોય છે? અનંત વીર્ય. ઘણા લોકો આમ બી બોલે, ભગવાનને અનંત વીર્ય છે તો વાણી ના કરી શકે હે ને, અને ઓલાને ઉઠાઈ નહીં લાવી ના શકે. અરે પંડરપુરમાં કઈ ચાલતું જ નથી, એવો અનુભવનું નામ વીર્યનું સ્ફુરાયમાન થવું છે હે ને. કોઈ પંડરપુરની આધીનતા એ કોઈ વીર્ય થોડી છે. તો આ બી એક કન્સેપ્ટ છે. બરાબર. હવે થોડી વાર વાત આગળ વધારીએ. શ્રોતાઓની ધીરજતાનો બી ખ્યાલ આવી ગયો ને, કેવી ધીરજ, કેટલી ધીરજ રાખી હશે. રોજ બધા આવે એને, આજે પ્રવચન ના થાય, પાછા કાલે આવે, આજે પ્રવચન ના થાય, પછી એ દિવસે પ્રવચન ના થાય હે ને. કોઈ એ બધી ગેપ કરતી દે છે કે તું આ તો કરતા જ નથી, તો નહીં આવી નહીં. 66 દિવસ ભરચક રહે છે સભા, તમે સમજ્યું? બહુ મહિમા હોય તે ભગવાનની વાણી કરે એને તાત્કાલિક એનો લાભ લે અને આત્મકલ્યાણ કરે એવી વાણી છે. બહુ ગરજ હોવી જોઈએ. ખેર હવે આગળ હવે નિમિત્તનું આવું અનિવાર્ય થઈ ગયું એને જ્ઞાન જોડ્યું પછી કેમ કાંઈ થયું નહીં તો 66 દિવસ પછી વિગત પાયો તો અવધિ જ્ઞાન જોડ્યું તો અવધિ જ્ઞાનમાં ખબર પડી કે અહીંયા એવું એક પણ વ્યક્તિ નથી કે ભગવાનની વાણી જીલે. તો પછી એ જોયું પછી એ વિકલ્પ કર્યો કે ક્યાં છે અવધિ જ્ઞાન સાથે એમને જોડ્યું કે એવો ક્યાં છે વ્યક્તિ તો શું દેખ્યું અવધિ જ્ઞાનમાં શું દેખાયું હે ને કે જે નિમિત્ત બનવાનું છે હમણાં કલાકની અંદર એ અત્યારે ક્યાં છે હે ને જૈનેતર ગુરુ છે. પેલા તો જૈન નથી સમજો જે દેખાયું હશે ફ્રેમમાં આપણને આવું દેખાય તો આપણે શું કરીએ અને શંકર મિંદ્રે શું કરીએ. એક તો જૈનેતર ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ અને એ વખતે બી ગ્રહિત મિથ્યાત્વનું પોષણ કરાવવા વાળા ક્લાસ ચાલુ હતા 500 શિષ્ય તમને ખ્યાલ આવે છે. તમને આપણને આવું કોઈ દેખાય હે ને આપણને આપણી આજે સાચી જે તત્વની ધારા ચાલે છે એ ધારાને કોઈ ફોલો ન કરતો હોય એવો વ્યક્તિ અહીંયા આવી જાય તો આપણને કેવું થાય. કોઈ એમ કહે કે આ વ્યક્તિ છે ને ગુરુદેવજી જે આ વાત બતાવી ને એ ધારાને ફોલો નથી કરતો તો આપણને કેવું થાય. અરે આ તો પ્યોર દેખાય છે કે ગ્રહિત મિથ્યાત્વનું પોષણ કરે છે તો બી એને જયારે અવધિ જ્ઞાનમાં વાત આવી કે આ એક જ વ્યક્તિ એવો છે એ વખતે એનામાં યોગ્યતા પડી જાય કે આ યોગ્યતા આની ખીલી શકે છે આ વ્યક્તિને. વિચાર તો કરો હે ને કઈ પર્યાય જોઈને દુઃખી થવું ને કઈ પર્યાય જોઈને સુખી થવું. કોઈને પર્યાયની ઓરથી જોવાનો મતલબ જ શું છે ક્યાંથી જોવાના વ્યક્તિને. આપણને અત્યારે જયારે એ વાત ખ્યાલમાં આવે આ તો ડિક્લેર્ડ વાત થઈ એટલે ખબર પડી કે ક્યાં વાત એ જીભ ક્યાં હતી. પ્યોર ગ્રહિત મિથ્યાત્વ પ્યોર હે ને જૈન શાસનની વિરોધી વાતો શીખવાડતો હતો એ વ્યક્તિ થોડા જ કાલમાં હે ને ગણધર થવાની યોગ્યતા ધરાવે છે. એ વખતે ગણધર થવાની યોગ્યતા પડી છે. હવે પ્રશ્ન તો એ આવ્યો કે સાહેબ આને લાવવા કેવી રીતે અહીંયા કોઈ આવે ત્યાં લીડિંગ કરતું હોય ત્યાં કોઈ આવે અહીંયા હે ને ખ્યાલ. તો હવે જે બી હવે તમે સાંભળ્યું છે વીર શાસન પૂજન આજે લીધી કે નહીં પવૈયાજી તેમાં હશે બધી આ બધી ઘટના. થોડોક જ પ્રસંગ ચર્ચા કરીને આગળ વધીશ. બહુ આખી સ્ટોરી નહીં કહું સ્ટોરી બધાને ખબર પણ સ્ટોરીમાં મર્મ શું છે એ બતાવવા માટે જેટલું બોલવું પડશે એટલું બોલીશ હેલા. તો એમને પછી એકદમ વૃદ્ધ વેશ મતલબ વૃદ્ધતાનો એક કેરેક્ટર લીધો એનો વેશ પહેર વેશ એ લઈને પછી ક્યાં ગયા ત્યાં ગયા. ત્યાં જઈને જે બી સામાન્ય ઔપચારિક વ્યવહાર કરવો પડે કર્યો હશે છોડો આપણે એમાં બહુ ઉતરવું નથી. તો ત્યાં જઈને પછી એને કહ્યું કે સાહેબ એક કલશ લઈ ગયા હતા આપણે ત્યાંથી શ્લોક કે આ શ્લોકનો અર્થ મને આવડતો નથી મારા ગુરુ છે સાંભળજો એની જે બોલવાની કલા બહુ ચતુર હોય આ બધા મહાપુરુષો બહુ ચતુર હોય એ કહે કે મારા ગુરુ તો બહુ મહાન છે એમને તો આ બધું બહુ સ્પષ્ટ છે પણ અત્યારે ધ્યાનમાં છે એટલે પેલાને એક એને એક એને ઈર્ષાની રીતે બી આવી જાય ને એ જોઈએ એવું મારાથી મહાન કોણ હશે ક્યુરોસિટી થવી જોઈએ ને એને એટલે પેલા એવી રીતે વર્ણન કર્યું કે મારા ગુરુ તો એટલા મહાન છે કે આ તો બધું એમને કઈ નથી પણ હાલ મને સમસ્યા છે કે એ ધ્યાનમાં બેસી ગયા છે એટલે મને મારે મારે આ કલશ નું અર્થ સમજવું છે હવે એને ચડાના ઝાડ પર ચડાવવું પડે ને એને હવે હે ને આ બધું ક્વોલિટીઝ જાય જ છે હે ને સારા કામ માટે. પછી એને કહ્યું કે સાહેબ પછી હું તો બહુ જગ્યાએ ફર્યો ઘણા ગુરુઓ પાસે ગયો પણ કોઈને ના આવડે બધા એક જ કહ્યું કે અહીંયા એક ઇન્દ્રબુદ્ધિ ગૌતમ એક ગુરુ છે હે ને એક ઋષિ છે એમને આ અર્થનો આ કલશનો આ શ્લોકનો અર્થ આવડશે એટલે એને એન્ટ્રી મળી ગઈ. હા કે બેસ હેલા કે આ બધું મનોવિજ્ઞાન છે આ ઓટોમેટિક તો જ બેસે એમ હે ને. અમારે તો પેલા આપણો સ્ટાફ હોય ને એ પેમેન્ટ લેવા જાય ને તો અમે ટ્રેનિંગ આપીએ કે તું પેમેન્ટ લેવા જાય ને પેલો તને જે એક કલાક વાત કહેવાય તારામાં સાંભળવાની ધીરજ હોવી જોઈએ એ તને ત્યાંથી કહે છે દોરીને લોટાથી તારે સાંભળવાની પણ પેલું યાદ રાખવાની છેલ્લે ચેક માંગવાનું. એવું મનોવિજ્ઞાન છે ટ્રેનિંગ હોય ને ત્યાં બી સામાન્ય ટ્રેનિંગો બધી ચાલતી હોય છે ક્યારે એ તો બધું ઉદય પ્રમાણ હવે અહીંયા શું થયું? અહીંયા કહે છે કે એને પછી શ્લોક બતાવ્યો, અને શ્લોકની જે મેટર હતી એ મેટર એવી હતી કે હે ને, હું તમને ભાવ આશા ખાલી ભાવ બતાવી દઉં કે કલશની એમાં ત્રણ લોક હે ને, અને એમાં પછી છ દ્રવ્ય, સાતત્વ, નવ પદાર્થ, બરાબર છે, હા, પંચાસ્તી કાય, કે જ્યાં સુધી આ તત્વોની આ દ્રવ્યોની ખબર ના પડે અને ત્યાં સુધી જીવ મોક્ષ ના જાય, અને આને જાણે તો એ મોક્ષ જાય. હાલો, આ રીતનો કલશ હતો. આ કલશ પેલા ભાઈને તો હવે એને ખબર નહીં પડી ભાઈ, અર્થની તો ખબર પડી, અર્થની તો ખબર પડે, સંસ્કૃતના જ્ઞાતા હતા, સંસ્કૃતમાં સૌથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હતો એ ત્યાં એ વખતે, એટલે એ તો અર્થ તો ખબર પડી. પણ એમાં આ વાત જે હતી ને કે છ દ્રવ્ય સાત તત્વ એ ન માને, એ ન સમજે તો મુક્તિ ન થાય, એ વાતમાં એને થોડી ખટકી કે અમારા, અમે તો છ દ્રવ્ય માનતા જ નથી. જૈન દિગંબર જૈન ધર્મ સિવાય એવો કયો ધર્મ છે, સંપ્રદાય છે કે જે છ દ્રવ્યને માને હે ને? શ્વેતંબર બી કાળ દ્રવ્યને નથી માનતા છે ને? એવા એ ઘણી બધી બાબતો છે અહીંયા. તો કે એને એમ થયું કે આ વાત હવે એને કેવી રીતે સમજાવવું આવે, કેવી રીતે કે આ તો ભાઈ કલશ છે, એટલે હવે બધાની વચ્ચે જવાબ આપે કેવી રીતે? એટલે કે નહીં ચલ તારે ગુરુ પાસે જઈને હું જવાબ આપીશ. કેવી શાંતિ થઈ હશે ઇન્દ્રને, મારું કામ થઈ ગયું, વાત પતી ગઈ, હવે મારું કામ થઈ ગયું, મારે હવે આનાથી વધારે કોઈ શ્રમ કરવાની જરૂર નથી, તૈયાર થઈ ગયા. હવે ચલ હવે તમે જોજો પરિણામની વિચિત્રતા. એક સમય પહેલા તો કેવું ખોટું પરિણામ ચલાવ્યું, અને પછી કેવું પરિણામ, અને અંતરમુરત કલાક લઈ લો, કલાકની અંદર તો શું શું કામ થઈ જાય. સાંભળજો, જેવા જે ત્યાં આવે છે ઇન્દ્રપુત્રી ગૌતમ હે ને, તો દરવાજામાં કુસતા જ માનસ તંગ હોય છે, હજુ ભગવાનની પાસે પહોંચ્યા નથી. માનસ્તમ તો પેલા તો ભગવાનની પ્રતિમા હોય ને, માનસ્તમમાં પ્રતિમા જોઈને એનું માન ઘડી જાય છે, સમજો, માન ઘડી જાય છે. એટલું જ નહીં, ત્યાં એને સમ્ય દર્શન નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થઈ જાય છે. થોડી સમય પહેલા તો એને સાત તત્વની ખબર નહોતી, છ દ્રવ્યની ખબર નહોતી, એને સાત તત્વની જે વિપરીત અભિનિવેશ રહીત સાત તત્વની યથાર્થ પ્રતિનું નામ સમ્યક દર્શન છે, તો એને સાત તત્વની ખબર નથી. કેવી રીતે થયું? કોઈ હજુ તો ગુરુ એને સમજાયું નથી, સમજો, હજુ કોઈની પાસે શીખ્યા નથી, એવો સ્કોપ જ નથી. એટલું જ નહીં, ત્યાં ને ત્યાં કેટલું મોટું કામ કરે છે, ત્યાં ને ત્યાં દીક્ષા લીધી, મુનિ દીક્ષા લીધી, પહેલી ચોકડી તો મિથ્યાર્થ સાથે ગઈ, અપ્રત્યાખ્યાન ગઈ, પ્રત્યાખ્યાન ગઈ, આ બધું કલાકમાં થાય છે. 63 વૃદ્ધિ ખીલી જાય છે કેવલ જ્ઞાન સિવાયની 64માંથી, કેવલ જ્ઞાન તો પછી જ થાય છે, 63 વૃદ્ધિ ત્યાં ખીલી જાય, બોલો, ગજબ છે. જે ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર દેવના ગુરુ કોણ? ગુરુ પાસે તો કઈ શીખ્યા જ નથી, એ તો એ જશે પછી તો ગુરુ બોલવા વાળા છે. તમે સમજો, હા ને, પેલું આપણે લીધું હતું ને, સ્વતઃ વા અન્યતો વા હે ને, બુદ્ધિબુદ્ધિત્વ સ્વયં બુદ્ધિત્વ, સ્વતઃ સ્વતઃ તમારી જિજ્ઞાસા થાય ને, તમારી એકદમ તીખી જિજ્ઞાસા થાય ને, તો એ વિષય તમારી પર્યાયમાં સ્વયં ખુલી જાય, એવું સ્વરૂપ છે. ભલે પછી એમાં અધિગમ જ થયું, ભલે પછી ત્યાં પૂર્વમાં એ સાંભળેલું હશે અને પછી જોડાયું ને એ બધું હશે, પણ વર્તમાનમાં પુરુષાર્થ થયો કે ના થયો, પૂર્વના સંસ્કારોથી થતું નથી, એ નિમિત્ત રૂપ છે. વર્તમાનમાં પુરુષાર્થ કરે તો એ સંસ્કારને નિમિત્ત કહેવાય. સ્વાનુભૂતિ દર્શનમાં બેનસીના પૂર જોઈ લીધું, ખ્યાલ આવ્યું કે આ રીતે છે. તો કે નહીં, એને બધું જ કામ એક વાર બી કોઈ નથી ભર્યા નથી. આપણા ગુરુદેવસિંહની બી સેમ સિસ્ટમ છે. ગુરુદેવસિંહના ગુરુ કોણ હતા? સાચા માર્ગમાં લાવવા વાળા, કોની પાસે શીખ્યા, કોનું સાંભળ્યું, સ્વયં એમને એવો ભાવ આવ્યો, સ્વયં એની અંદર સૂજ્યું, અને પછી એમને શાસ્ત્ર મળી ગયું. એટલે આત્મકલ્યાણમાં શાસ્ત્ર પણ નિમિત્ત બને છે, ન દેવ હતા ન ગુરુ હતા. જીનવાણી નું મહત્વ. આજે જીનવાણી નું મહત્વ આવું છે ને, મૂળદેવજી ને કોણ નિમિત્ત બને સમયસા, એમને કે એમને બી અધિગમ જ છે ને, સ્વતઃ એ બી ઓલા સંપ્રદાયમાં જન્મ્યા ગ્રહિત મિથ્યાત્વના. લખ્યું છે પાંચમા અધિકારમાં, કોઈની ટીકા નથી. અન્ય મતમાં લીધું છે સ્થાનકવાસી શ્વેતંબર મત, ગ્રહિત મિથ્યાત્વનો મત છે. ત્યાં જન્મ થયો. પંચમ કાળમાં કોઈ પણ જીવ, જે પણ જીવ આવે છે એ વિરાધક જ હોય. પછી અહીંયા આવીને આરાધના કરે, જે બી અહીંયા જન્મે છે ને એ વિરાધક જ જીવ જન્મે છે. અહીંયા ભલે પૂર્વમાં સર્વશ્રેણીમાં હોય પણ ત્યાં વિરાધના કરી એનું ફળ અહીંયા, અને અહીંયા પણ ક્યાં, જૈન ધર્મ સાચા ધર્મમાં નહીં, ક્યાં જન્મ્યા સ્થાનકમાં કે ત્યાં ઉલટું ચાલે. પણ સ્વયંની એવી ઉપાદાન ગત યોગ્યતા, આ ઉપાદાન આવ્યું ને સ્વયંની પર્યાયની એવી ઉપાદાન ગત યોગ્યતા કે માત્ર થોડો ઈશારો મળ્યો અને વાત પકડમાં આવી ગઈ. એના અમને બી સેમ ભગવાનના દર્શન, માત્ર બી પ્રતિમાના દર્શન, ભગવાનના તો દર્શન બી નથી થયા. બારમી બિરાજમાન કરેલી પ્રતિમાના દર્શન કર્યા છે, ત્યાં તો બધું જ ખીલી ગયું. કેવી રીતે પોસિબલ છે હેને? તમે કોને શત્રુ માનશો, કોને મિત્ર માનશો હેને? કોઈને પણ પર્યાય દ્રષ્ટિથી જોવા જેવું નથી. ગુરુદેવજીનું આ મૂળ ખ્યાલ વિચાર કરવા જેવું, બધી જ વાતો આમાં ખુલે છે. તમને એમ લાગતું હશે કે વીરશાસન જયંતિની આ કોઈ જાણકારી નથી આપતો, વીરશાસન જયંતિનો મહિમા કરું છું, ભગવાનની દિવ્ય ધ્વનિનો મહિમા. એ આખો પ્રસંગ બી તમે આ રીતે લો તો તમને અંદરમાં ખ્યાલમાં આવે કે કેવી કેવી વસ્તુ બનતી હોય. દુઃખ જબરજસ્ત છે ને? અને પછી ઇન્દ્ર આવે છે, પછી સિંહસ્ય ભગવાનના જે કક્ષમાં આવે છે, જેવા કક્ષમાં આવે છે હેને, એવી દિવ્ય ધ્વનિ ખૂજે છે. ઓમ સર્વાંગથી વાણી ખરે ભગવાનની, અને એવી વાણી ખરે છે કે સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સમજમાં આવી જાય. આખો ખ્યાલ આપો છો, તમે આ સીન તમે વિચારજો, આ પૂરું ઇવેન્ટ અને એનું સીન વિચારજો કે કેવી રીતે થતું હશે. અગિયાર ગણતર છે ભગવાન મહાવીરજી, ભગવાન મહાવીર એમાં આ પ્રમુખ ગણતર, ઋષભદેવ ભગવાનને 84 ગણતર, અમને 11 ગણતર. બહુ મહત્વપૂર્ણ પાત્ર છે આ. પેલું થયું ને ભાઈ, આમને વધારે શું થતું હશે? એને બી દ્વાદશાંગનું જ જ્ઞાન થતું હશે ને વધારે. શુદ્ધ જ્ઞાનની પૂર્ણતા દ્વાદશાંગ જ્ઞાન છે હેને? દ્વાદશાંગ થઈ જાય તો એ તો થઈ ગઈ શુદ્ધ જ્ઞાનની પૂર્ણતા. તો એવા તો કેટલા જીવો હતા ત્યાં, તો પછી શું ડિફરન્ટ હતું આમાં? તો કેવડી ભગવાનના જ્ઞાનમાં લોકાલોક સર્વ આવે છે, એનું અનંતમાં ભાગે વાણીમાં આવે, અને એ વાણીના અનંતમાં ભાગે ગંધર્વદેવના ધ્યાનમાં આવે છે હેને? એનો અનંતમાં ભાગ એટલે દ્વાદશાંગ થઈ ગયું, પણ એના અનંતમાં ભાગે છે એ દ્વાદશાંગમાં આવે છે. એટલે ગંધર્વદેવને જે કેવળ જ્ઞાનનું અનંતમાં ભાગે આવ્યું એ પોર્શન, અને એનાથી અનંતમાં ભાગે જે નીચેના શ્રુત કેવડીને આવે છે એ પોર્શનમાં અંતર પડે છે. ઉત્કૃષ્ટ સંક્ષોપ્શન હોય છે, અંતર્ગુરત કાળમાં બધું ફરી જાય એવી વ્યવસ્થા, એવી વૃદ્ધિ કોને હોય છે? ગણધરદેવ. હજુ આમાં તો બહુ બધા રહસ્ય છે, આપણને એમ લાગે કે ભગવાન જવાબ આપે, પણ એવું નથી, ગણધરદેવ જવાબ આપે હર પ્રશ્ન. એને વાણીનું ટ્રાન્સફરનું જે બધું કામ છે ત્યાં થતું હોય. હા નથી છેદ્યું એ વાત, કેમ કે આખી એમાં ઘણી બધું વિસ્તાર છે. ટૂંકમાં ઈશારો કર્યો, તમારે ચોપડી ખોલવી જોઈએ, પોતે બુક ખોલવી જોઈએ છે. સમોષણ માટે આખી બુકો લખાવેલી છે, વિદ્વાનો આખી આખી બુક લખી છે વર્તમાન, ખાલી સમોષણની રચના. એવી જાતિનું બુકનું નામ યાદ નથી, પણ છે એ મને ખ્યાલ છે. તો એ રીતે આખી આખો આ દિવ્ય ધ્વનિ ખરે છે, ભગવાનની દિવ્ય ધ્વનિ ખરવાનું આ રહસ્ય છે. અને એમાં કાંઈ કોઈને કોઈ ફરક પડતો નથી, કાંઈ દિવ્ય ધ્વનિ એમાં. એ તો ઓર્થોડોક્સ લઈએ આપણે, 20 મિનિટ તો રાખીશ કમસે કમ આનો દિવ્ય ધ્વનિનો અંશ સમજવા માટે. એકાદ ગાથા તો લેવી જોઈએ આપણે. આ જે વાણી છે, વાણી એ તો જળનું પરિણામ છે, તમે સમજ્યો કે? તો જળનું પરિણામ છે આ દિવ્ય ધ્વનિ. ભગવાનની વાણીને જળ કહો છો? મેં નથી કહ્યું કલશ પાંચ કહ્યું, આગળ બીજા કલશમાં જોઈ લેજો, ટીકા કલશ બી વાંચી લેજો, બધું વાંચી લેજો કલશ જે છે ટીકા. તો એને નમસ્કાર કેમ કરો છો? તો કે કેવલ જ્ઞાન અનુસારિણી કહીએ. જ્યાં ભગવાનને કેવલ જ્ઞાન થાય છે તો સમસ્ત મોહનો અભાવ થઈ જાય છે, એટલે વાણી પણ બરાબર બોલવા લાગે છે. છતાં બી એ વાણી જે છે એ પુણ્યના અતિશયમાં આવે છે, હે ને? જે 46 ગુણ છે એમાં 4 જ વાસ્તવમાં આત્મકૃત છે, બાકીના બધા પુણ્યકૃત છે. તો આ જે દિવ્ય ધ્વનિ ખરી એ કઈ પાર્ટીના સદસ્ય થયું? દુશ્મનની પાર્ટી કે મિત્રની પાર્ટી? જયારે તત્વની વાત આવશે ને ત્યારે તો વાત જ બીજી છે. અનિચ્છા એ ખરે છે ભગવાનની વાણી, એમની ઈચ્છા પણ નથી કે આને સમજાવો આમને સમજાવો. તો એટલે આ બધી છે, પણ છતાં બી વાણીનું સ્વરૂપ એવું છે. જે વાણી આપણે વાસ્તવમાં જે શાસન વર્તે છે, 2-4 દિવસ પહેલા શાસન શબ્દનો અર્થ કર્યો હતો પ્રવચનમાં, કે શાસન શું છે? શાસન એટલે ઉપદેશ, બરાબર છે? અને એક છે શાસન એટલે રાજ્ય, આનું રાજ્ય ચાલે છે, આનું રાજ્ય ચાલે છે. તો શાસન અત્યારે શાસ જાતું છે ને, શાસ જાતું એ ઉપદેશ માટે, તો એટલે એ ઉપદેશ થાય. બીજું ઓર બીજું તીર્થંકર ભગવાનનું જે તીર્થંકર કહેવાય છે, તીર્થંકર ભગવાનની વાણી ખરે છે, અન્ય અર્યન ભગવાનને ખરતી નથી, હે ને? બધી જે કયા કેવલી કહેવાય, અમુક કેવલી ને જેવું એમની પેલી આગંત કુટી બને જેને ક્યારેક ખરે, અપવાદની વાત હાલ આપણે નહીં કરી. મુખ્ય રૂપની વાણી કોને ખરે છે? તીર્થંકર ભગવાન, તીર્થંકર અર્યંત, સર્વ અર્યંત ને નહીં, તીર્થંકર અર્યંત ભગવાન. હવે જે તીર્થંકર પણ જે છે ને, એમને પંચકલ્યાણક હોય છે. હર તીર્થંકર પંચકલ્યાણક હોય છે એટલે તીર્થંકર છે એમ નહીં, પણ જે તીર્થંકર હોય એને પંચકલ્યાણક હોય છે. કોઈને 3 કલ્યાણક પણ હોય, કોઈને 2 કલ્યાણક હોય, બરાબર છે ને? પણ કોઈ પંચકલ્યાણક થાય છે એટલે તીર્થંકર છે એમ નહીં. તો તીર્થંકર કેમ કહેવાય છે? પરિભાષા શું છે? તીર્થંકર પ્રકૃતિનો જેને ઉદય હોય, હે ને, એને તીર્થંકર કહેવાય. તીર્થંકર પ્રકૃતિનો બંધ ક્યારે થાય છે? ચતુર્થ ગુણસ્થાન, પંચમ ગુણસ્થાન બંધ ત્યારે થાય છે, ઉદય 13મા ગુણસ્થાને થાય છે. એટલે 13મા ગુણસ્થાને તીર્થંકર કહેવાય. એના પહેલા તીર્થંકર પ્રકૃતિનો બંધ થઈ ગયો હોય તોય તીર્થંકર ના કહેવાય. તીર્થંકર પ્રકૃતિનો બંધ સમ્યક દર્શન થયા પછી થાય, બરાબર છે? પણ એનો ઉદય જયારે આવે, કાંઈ પ્રભાવિત નથી થતી તીર્થંકર પ્રકૃતિ સત્તામાં પડી હોય. અત્યારે જે મહાપદ્મ પ્રભુ જે છે ને થવા વાળા, એ ક્યાં છે? નરકમાં છે. તીર્થંકર પ્રકૃતિનો બંધ નિરંતર બંધ જાય રહ્યો છે નરકમાં પણ, હે ને? ધ્રુવ બંધી છે. હવે એમ લાગે કે ત્યાં મારકાટમાં કેવી રીતે બંધાતી હશે? ત્યાં તો કઈ લેશે આજે કૃષ્ણ લિષ્યા છે. તો કહ્યું આચાર્ય દેવે કે ભાવ અપેક્ષા હોય તો ત્યાં શુક્લ લિષ્યા પણ છે. ભાવ અપેક્ષા હે ને, દ્રવ્ય અપેક્ષા હોય તો કૃષ્ણ લિષ્યા છે. આ બધા અલગ અલગ વિષયો. મારે એ કહેવાનું છે કે ત્યાં એમને તીર્થંકર પ્રકૃતિ શું ફાયદો કરાવે છે? કાટમાર તો એમની થાય છે અને તીર્થંકર પ્રકૃતિ બંધાઈ રહી છે. એ વખતે તીર્થંકર પ્રકૃતિ બંધાઈ રહી છે ને, અને છતાં બી મારકાટ થઈ રહી છે જબરજસ્ત. મને બતાવો તીર્થંકર પ્રકૃતિ શું કામમાં આવી? તો તીર્થંકર પ્રકૃતિનો ઉદય 13મા ગુણસ્થાને થાય. એટલે 13મા ગુણસ્થાને તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે ત્યારે તીર્થંકર કહેવાય. આ સ્વરૂપ છે. હવે જયારે તીર્થંકર કહેવાય છે તો હવે ભાવવાહી અર્થ લો. તીર્થંકર તીર્થ શબ્દ છે ને, તીર્થ શબ્દનો શું અર્થ થાય છે? પરિભાષા કરો. જેનાથી તરાય એને તીર્થ કહે. તો કોનાથી તરાય? તો કે તત્વજ્ઞાનથી તરાય, તત્વાભ્યાસથી તરાય, બરાબર છે? તો જે ભગવાનનો ઉપદેશ છે, સમસ્ત ઉપદેશમાં હે ઘે અને ઉપાધિ, હે ને, એ રીતે આખી વાણીનું નિરૂપણ થતી હોય છે. શું હે છે, શું ઘે છે, ને શું વાસ્તવમાં ઉપાધિ છે. તો એ જે ઉપદેશ છે, તત્વનો ઉપદેશ છે, એનાથી જ તરાશે, બીજાથી નહીં તરાય. એટલે આપણે તરવું હોય તો ભગવાનનું કેવલ જ્ઞાનને આપણે કાંઈ કામમાં આવતું નથી. સાંભળજો એક એક વાત. આપણે તો સ્વાર્થી લોકો છીએ, બરાબર છે? આપણે તરવું છે કે નહીં? સંસારથી તરવું હોય તો ભગવાનનું કેવલ જ્ઞાન આપણે કાંઈ કામમાં આવતું નથી, અને ભગવાનની વિતરાગતા આપણે કાંઈ કામમાં આવતી નથી. તો આપણને શું કામમાં આવે છે? માત્ર દેશના, પાંચ લગ્ધીમાં દેશના લગ્ધી આવે છે ને ત્યાં રોજે ભગવાનની વાણી. આપણને ભગવાનની સાથે આપણી એમની દેશનાથી મતલબ છે. અને જે મંદિરોમાં દેશના ના ચાલતી હોય એ મંદિર અધૂરા છે. ખ્યાલ કે નહીં? તમે કાલે કીધું હતું ને અક્ષરે ગાજતું હોવું જોઈએ. જેમ અહીંયા તમે ગાજતું રાખો છો ને મંદિર, અગર જો એ બધી ચીજો ના હોય તો અપૂર્ણ મંદિર છે. રુદ્રસિંહ આવ્યા પછી ખરેખર મંદિર તો બધા બંધ થયા, પણ આ પ્રથા જ નહોતી. હતી તો એ સામાન્ય હતી, એને ખાલી ઓલા પ્રથમાનયુગના ગ્રંથોના પાના ઉલટા ના થાય એમાં પણ કોઈ રડે, કોઈ કોઈ રડી પડે, કોઈ પેલું છે ને ઊંઘી જાય એ રીતે એ બધું ચાલતું હતું. કઈ દમ નતો. એક વાર મેં પ્રવચનમાં કહ્યું હતું કે ખરેખર વર્તમાનમાં મંદિરોની પૂર્ણતા ગુરુદેવજીને આવ્યા પછી થઈ, કેમ કે આ પ્રથા સ્વાધ્યાયની મુખ્યતા ગુરુદેવજીને આવ્યા પછી ખ્યાલ આવ્યો. પેલા ક્યાં હતું આ બધું? તો એ રીતે છે. એટલે અને તમે અત્યારે જુઓ, હાલ બી તમે અનુપાત જુઓ, આ પૂરા દિવસમાં 7 કલાક ને 12 મિનિટ હે ને, એ સૌથી પૂરા દિવસમાં. અને જો રાત્રિમાં બી ખરે છે ક્યારેક 9 કલાક ને 36 મિનિટ મધ્ય રાત્રિમાં બી ખરે છે. આ બે બંને અપેક્ષાઓ જોવા મળે છે. તો આખા દિવસમાં સ્વાધ્યાય વધારે છે, પૂજા કેટલી હશે હે ને? એક સમય એવો આવ્યો કે 8-8 કલાક પૂજા થવા લાગી આપણે ત્યાં. મૂળ દિગંબર અમારે મૂળ દિગંબરોમાં તો બહુ પ્રોબ્લેમ, 8-8, 10-10 કલાક અર ચડાવડાવે, કંટાળી જાય લોકો. અને છે નહીં, અનુશાસન નથી. અચ્છા ત્યાં ભગવાનની ભક્તિ કેટલા કલાક કરતા હશે? બસ ભગવાનને નમસ્કાર કરતા હશે, બસ થોડીક ભક્તિ કરીને પણ સ્વાધ્યાયમાં સ્વાધ્યાય ચાલુ થઈ ગયો. વાત પતી ગઈ. સૌથી વધારે અનુપાત સ્વાધ્યાય છે. અને આજે દિવ્ય ધ્વનિ ખરીદી પ્રફુલભાઈ હે ને, હવે કહેતા નહીં કે દિવ્ય ધ્વનિ ખરીદી નથી, આજે ખરી. આજે ખરી એટલે આપણે કેટલો અભ્યાસ કરવો જોઈએ? 7 કલાક 12 મિનિટ કમસે કમ. અને આદર્શ શ્રોતા હતા. પહેલી લીટી જયારે ભગવાનના મુખેથી ખરી તો ત્યાંથી લઈને છેલ્લી પંક્તિ સુધી હે ને ગૌતમ ગણધર દેવની હાજરી ઉપસ્થિતિ રહી. કેટલી બધી બાબતો છે. ગમે તેવું કામ હોય હે ને સ્વાધ્યાય ના છોડવું જોઈએ. અને આપણે લઈને ગુરુદેવશ્રીની વાણી દિવ્ય ધ્વનિથી ઓછી છે નહીં હે ને? તો આપણે આપણા જીવનમાં કેટલા પ્રવચન છોડ્યા હશે? અરે પ્રવચન ચલો ના છોડ્યા, ચલો એ છોડી દો, પણ એવું કેટલી વાર બન્યું હશે કે 5 મિનિટ લેટ પડે? તો કે એ ઠીક નથી. અને એ મને તો બહુ યાદ આવ્યું, એ તો સાંભળેલી જ છે વાતો. ગુરુદેવજીની હયાતીમાં આપણું હતી ઉપસ્થિતિ, પણ રસ નહોતો. ક્યારેક ક્યારેક આવીએ તો હાથી ઘોડા જોઈને જતા રહી ગઈ હે ને, એવું હતું લાઈફસ્ટાઈલ. અને જયારે હવે જે ગુરુદેવજીના કનેક્શનમાં હોય એમની વાતો કરે ને, આ યશપાલજીનું નામ આવે ને, મારા ઘરે બહુ રોકાતો. કેટલી જીનવાણી મારા ઘરે લખાઈ હતી. આ ગુલસ્તાનનું ગુજરાતી મારા ઘરે કર્મ હે ને છે ને, જીવ ભાગા કર્મ ભાગા જીવ જાગા કર્મ ભાગા, આ બધી ભૂકો ક્ષત્ર ચૂડામણી આ બધી ભૂકો મારા ઘરમાં લખાઈ. તો એ બધી મને વાતો કહે કે ગુરુદેવશ્રી બધી એટલી વાતો ખુશ થઈને કરે ને. મને કહે કે અશ્વિનભાઈ ગુરુદેવશ્રી પ્રવચન મેં આધા ઘંટા પહેલે આકે બેઠતે, એ તો તમને ખબર હશે હે. શ્રોતા મોડા આવે તો ચાલે, વક્તા મોડા આવે તો ના ચાલે. એનું બહુ એની પાછળ લોજિક છે. કેટલી સ્થિરતા જોઈએ આ, કેટલું મન શાંત જોઈએ આ બધી જગ્યાએથી સમેટવાનું નિશ્ચયી. આપણને એમ લાગે મંદિરમાં જ નિશ્ચયી, સ્વાધ્યાયમાં નિશ્ચયી નહીં. સૌથી વધારે નિશ્ચયી સ્વાધ્યાયમાં જોઈએ. નિવૃત્તિ જોઈએ મનની તાત્કાલિક. તો તમે દોડતા દોડતા આવો, 4-4, 12 ગેટમાંથી કરતા કરતા આવો, હું આવું છું, ધ્યાન રાખે બસ 30 મિનિટમાં પહોંચીશ. ક્યાંથી પેટ પડવાનો છે એને? ખ્યાલ આવે કે નહીં? આ હલકી વસ્તુ નથી મારે બતાવવું છે. દિવ્ય ધ્વનિના દિવસે હું તમને એનો મહિમા બતાવું. એટલો મહિમાવંત આ જે છે પ્રસંગ, દિવ્ય ધ્વનિ એટલી મહિમાવંત વસ્તુ છે કે અનંતકાળનું દુઃખ મટાડવામાં કારણ બને છે નિમિત્તકાળ. હવે એના માટે કેટલી ગરજ અને કેટલી બધા વિવેકથી અહીંયા આવવું, બેસવું અને સાંભળવું. ખ્યાલમાં આવે છે આખી વાત? હા, એ બધી વસ્તુ ઘણી બધી બાબતો છે ભાઈ. આ તો જે થોડી વિખરાયેલી ચીજોને મેં સમેટીને તમારી સાથે મૂકી દીધી. એ રીતે ભાઈ બહુ મહત્વપૂર્ણ આજનો દિવસ આપણા માટે ધન્ય દિવસ છે. અગર જો આ શાસન ના હોત, આજે જેનાથી તરાઈ તીવથી ઉપદેશ ના હોત, है ने, तो आपने दिशाहीन थे क्या रहता ठलाय के नहीं आपने भी कोई बाबा ना नीचे हाथ नीचे आप लोग भारी गया बात है ने, बहुमोटी उपलब्धि थे थे वर्तमान में अपने एट्ला वीर प्रभु नु अनंत उपकार, एक कुनकुन देव नु अनंत उपकार, एक गोदेव सिंह नु अनंत उपकार है ने, क्यारे भूलाय नहीं वो उपकार हृदय थी कहो जिनवाणी नी सामे कहो समझो एवी बात है। वास्तव में तो ख्याल आए कि जेने नो लाभ थयो होय जेने एने वास्तव में तो एने ए वस्तु नो ख्याल आए कि शू छे शू थयु आपने शू मळ्यु छे अने ए विचार करजो तमे। हवे ए दिव्य ध्वनि नो एकाद अंश तो बने छे आपनी पासे 15 मिनिट छे आपनी पासे फक्त बराबर छे 9-20 सुधी ने 10-20 તો 10 મિનિટ છે ને, તો એની ચર્ચા આપણે હવે જેટલી જ્યાંથી છોડી છે તો થોડીક એની ચર્ચા બહુ જરૂરી છે, કેમ કે એટલા બધા વિષયો મતલબ કે કેટલા વિન્ડો ખોલી ગયા અને એને આપણે સમેટવાનો પ્રયાસ બી કર્યો છે હે ને, છતાં આપણે જે આપણું ટાર્ગેટ છે ત્યાં સુધી નથી પહોંચ્યા, કેમ નથી પહોંચ્યા એ જ માનસિક સમાધાન છે, માનસિક સમાધાન એ તત્વ જ છે હે, અને આત્મિક સમાધાન એની પ્રતીતિ છે, તાત્કાલિક માનસિક સમાધાન એ છે કે એનું સ્વકાલમાં જ એનું સ્વકાલ હોય એ પ્રમાણે જ થાય હે ને, અને એટલા માટે વાસ્તવમાં જે જ્ઞાતા દ્રષ્ટા રહે પ્રતીતિ થાય તો આત્મિક શાંતિ થાય એ રીતે છે। આ બધા કન્સેપ્ટ આપણે કહ્યા હતા 22મા કલશમાં આચાર્ય અમરચંદ્ર દેવે મોહને અભાવ કરવાની અપીલ કરી, પૂરી તાકાતથી અપીલ કરી, લોજિકથી અપીલ કરી, કહ્યું કે ના કહ્યું કે તને તું આ મોહ છોડ, આ મોહને લઈને તારી સાથે શું નથી ઘટ્યું તું વિચાર તો કર, અને આખું જીવન તું આખો અનંતકાલ બ્રહ્મા ગયો અને બ્રહ્મા રહી અને ડિપ્રેશનમાં જીવન વિતાવ્યું, હવે ઠીક નથી, હવે ઇતિહાસ દોહરાવવાની જરૂર નથી, હવે તો મોહ છોડ, પછી બીજું શું લોજિક આપે છે, તું પર દ્રવ્યને મારું માને છે પણ ગેરંટીથી કહું છું કે ક્યારે બી કોઈ દ્રવ્યનું થતું જ નથી, આ લખ્યું ને કિલકલા બી કાલે કાપી તાદાત્મ વૃત્તિ, ક્યારે બી કોઈ પદાર્થ લખ્યું છે એને કોઈ કાળે પણ તાદાત્મ વૃત્તિ પામતો નથી, કોઈ પદાર્થનું ક્યારે બી થતું નથી એને, અને થતું નથી અને જરૂર નથી, દરેક વસ્તુ પરિપૂર્ણ છે ત્યાંથી જો, અને એ જોવાનું કાર્ય એ જ યથાર્થ જાણવાનું કાર્ય, કારણ તારી પાસે મોજૂદ છે અને યથાર્થ જાણી અને જ્ઞાન સ્વભાવને આસ્વાદો, આસ્વાદો એટલે શું, જ્ઞાનની સ્થિરતાને હેને નોર્મલ રહેવાની પરિસ્થિતિને પ્રાપ્ત થાવ, જ્ઞાનની સ્થિરતાને વાસ્તવમાં જ્ઞાનનું સમ્યકપણું પ્રગટ થાય છે, વેદ્યારૂપી પ્રગટે છે એને, એટલે ઉપાધિ બુદ્ધિવાળો રાગ પ્રગટ થતો નથી એવી રત્નત્રયથી જીવવામાં આત્માની શોભા છે એને, નહીં તો અગર આ રત્નત્રયની પ્રાપ્તિ ના કરી તો નિયમથી હર સમય ભિખારી ગયા છે, અરે ભગવાન પાસે આવી જશે તો મોક્ષની ભીખ માગશે છેલ્લે, અને અહીંયા ભીખમાં તો મોક્ષ સુધી નથી મળતું, ધનાથી તો મળતું જ નથી પણ મોક્ષ બી ભીખમાં નથી મળતું, કેમ નથી મળતું ખબર છે, કેમ કે મોક્ષ જવાની તાકાત જીવમાં વિશેષ ભરી પડી, મુક્ત થવાની તાકાત પાવર હાઉસ, મુક્ત થવાનો અનુભવ કરવાની તાકાત જીવમાં ભરી છે, એમ અહીંયા 22મા કલશમાં પૂરી અપીલ કરી છે, સાની અપીલ કરી છે, હવે તો મોહ છોડ, બસ એક હઠ કહો અપીલ કહો, હવે મોહ સાથે તો જવું જ નથી, જેટલું બી જીવન જાય એ સમય દર્શન સાથે જવું જોઈએ, પ્રતિજ્ઞા કરો કે મિથ્યા દર્શન સાથે એક મિનિટ બી પોસાયું નથી, નિર્ણય તો કરો મિથ્યા દર્શન નહીં રહે ગેરંટી, અગર એક નિર્ણય કરશો તો સમય દર્શનની પ્રવૃત્તિ કરવા માટે તમારી ખોજ ચાલુ થઈ જશે, એના માટે વેદજ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ થઈ જશે અને સમય દર્શન તમારે પ્રગટ થઈ જશે, અબ રચા હૃદય રાંગોલી હે ને, આવ્યું હતું ને કાલે આપણે ગાયું હતું, અબ રચા હૃદય રાંગોલી સમગીત કા સ્વાગત કર લો, આવ્યું હતું કે નહીં વિસ્તારથી લીધું હતું, మిథ్యాత్వ మోహ కీ సారీ కాలుస్తాయవ తో హరిలు. દુખી થવાની તારે જરૂર નથી, દુખી થવાનું કોઈ કારણ તારી પાસે છે નહીં. મારી ગેરસમજના કારણે અનંત કાળથી દુખી થઈ રહ્યો છે. થોડી ગેરસમજ છે, બરાબર કહ્યું છે, એનું નામ સંમિત છે, બરાબર છે. એના પછી પણ કેટલીક કરુણા છે જ્ઞાનીઓને, એને આચાર્ય કુંકુમ દેવને, અમરચંદ્ર દેવને, તો પછી પાછી ત્રણ ગાથાઓ લખી કાઢી અપ્રતિબુદ્ધને સમજાવવા માટે. 23, 24, 25 એ ગાથાને સંક્ષિપ્ત રૂપમાંથી સમજીને આજનું વ્યાખ્યાન પૂરું કરીશું, વ્યાખ્યાન માળા પૂરી કરીશું, બરાબર છે. એ રીતે હા, શું કહે છે જુઓ, એમાં હેડિંગ શું છે પહેલા. અથ અપ્રતિબુદ્ધ બોધનાય વ્યવસાય ક્રિયતે, બરાબર છે. શું કહે છે, કઈ ખાસ ઇન્દ્રવદનભાઈ? ચલો હવે અપ્રતિબુદ્ધને સમજાવવાનો વ્યવસાય એટલે પ્રયત્ન કરે છે, હે ને. હવે અહીંયા સુધી આ અંતિમ સમજાવે છે, એના પછી પેલો બોલે છે સામેવાળો શિષ્ય, હે ને. એ શિષ્ય પોતાની દલીલ પૂર્વ પક્ષનું કહે છે. હજી એના ઉત્તર પક્ષમાં 31મી ગાથાનો જન્મ થાય, એટલે આપણે 31મી ગાથા પેન્ડિંગ રહી. ત્રેવીસમી ગાથા જેને સમજાવવાનો છે એનો પરિચય કરાયો. 24મી ગાથામાં સર્વજ્ઞ ભગવાનનો વાસ્તવ આપીને સમજાવે છે. 25મી ગાથામાં લોજિકથી સમજાવે, તર્ક આપીને સમજાવે, બરાબર છે. એ પ્રમાણે તમે સમજો, સંક્ષિપ્તમાં સમજાશે પણ પૂરું સમજાશે. જ્ઞાનથી મોહિત મતિ બહુ ભાવ સંયુત જીવ જે આબદ્ધ તેમ અબદ્ધ પૂદગલ દ્રવ્ય મારું તે કહે. કહે શું માને, બરાબર છે. જે અજ્ઞાનથી મોહિત થયેલો જીવ છે, મોરાગ્રસ્તી એને સંયુક્ત છે, એ જીવ અબદ્ધ પદાર્થ અને બદ્ધ પદાર્થ, અબદ્ધ એટલે શું, જે જન્મથી મરણ સુધી સાથે રહે એ શરીર, એ અબદ્ધ રહે છે. અને બદ્ધ એટલે જન્મથી મરણની વચ્ચે કેટલાય મળે પદાર્થો ને કેટલાય છૂટે, એ બધા બદ્ધ પદાર્થ. શરીરને અબદ્ધ કરે, ગુરુદેવજી આમાં કોમેન્ટ્સ કરે છે કે અબદ્ધમાં તો સમજાય છે, જન્મથી મરણ સુધી જે શરીર રહે છે એને કદાચ તું મારાનો ભ્રમ કરે તો સમજાય છે, પણ જે પદાર્થો નવા આવે છે અને છૂટી જાય છે ત્યાં બી તું મારું માનવાનું છોડતું નથી. અનુભવમાં આવે છે, દીકરો કાઢી મૂકે છે તો પણ આ દીકરો વાસ્તવમાં કોઈ કાઢી મૂકે નહીં, કોઈ સેવા કરી શકે નહીં. કર્મને આધીન વ્યવસ્થા છે અને વાસ્તવમાં મને અજ્ઞાનના કારણે આકુરતા છે. આટલું સમજી લીધે ને તો પરેશાન થઈ જાય છે. હલા એમ એ કહે છે, બહુ જબરજસ્ત વાત કરી હતી, કોઈ કઈ વારના પ્રવચન યાદ નથી, પણ કે જે બધ વર્તમાનમાં ખ્યાલ આવે છે કે કોઈ આપણું થતું જોવા મળ્યું નથી. વર્તમાનમાં બી એવો સંપ હોય ચાર ભાઈઓને, ગુરુદેવજી ઉદાહરણ આપ્યું છે આમાં, અમારે ભાઈઓને તો એવું બને એવું બને. પાછો પેલો ઉદાહરણ આપે કે પાણીમાં લાકડી મારીએ તો ભેદ પડે ના પડે, એવા એક છીએ અમે, એવું ઉદાહરણ આપ્યું છે વચ્ચે આપેલું છે. અહીંયા તો વાંચવાનો ટાઈમ જ ન મળ્યો ને, પણ હું વાંચીને આવું છું, ધ્યાન રાખજો, બધો માલ આવી જાય. ભાઈ તું ગમે એટલું એક માન, તું એ તારું છે જ નહીં, તું કેવી રીતે મારું કહે, અરે હમણાં કેસી થોડી વાર. સર્વજ્ઞ ભગવાન સમજાવે છે બહારના બીજા જીવ, શેષ જીવ અને બીજા બધા પદાર્થ અજીતત્વમાં આવે, કારણ કે મારું જ્ઞાન એમાં નથી. કેવલ જ્ઞાન અરહિંદ ભગવાને, મહાવીર ભગવાને થયું, એમાં મને શું, ભેગાની સાદી મેં અબ્દુલ્લા દીવાન ભગવાનને મોક્ષ થયો બતાવે શું, તું કેમ ખુશ છે. ના ના, એમને જે સિંહની પર્યાયમાં કામ ચાલુ કર્યું હતું અને અત્યારે પૂરું થયું, બહુ સરસ, બરાબર છે. પણ સાથે તારે મોક્ષ જવાની તારામાં પાત્રતા છે, એ જો ના આવે તો એમાંથી તું ખુશ થાય છે ને એમાં દમ નથી. તને ઇન્વોલ્વ કર, હાલ કે નહીં, પોતાના લાભ વગર દુનિયામાં કોઈ વસ્તુ આપણને ના જજે, એ જે નિયમ છે, આ લોજિક છે. પછી બીજી 24મી, સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા उपयोग लक्षण जीव जे ते के में पूतगल थई सके के मारु तुवा कहे अरे बराबर है। अरे भगवान ने तो मानस के नहीं, भगवान शु कह रहे उपयोग लक्षण जे थे जीव थे। उपयोग शू है लक्षण के लक्ष्य ना ख्याल है ना, उपयोग लक्षण से पर अज्ञानी ने उपयोग लक्ष्य तो नहीं आए है ना। उपयोग एक सर्वक्षम भाव है ना, एक सर्वक्षम ज्ञान द्वारा ज्ञाय तरफ जवा पर आप लक्ष्य सर्वक्षम बनी जाए। उपयोग साहेब लक्षण से लक्ष्य नहीं, लक्ष्य तो प्रभु भगवान आत्मा से ज्ञाय भाव से है ना, जीव तत्व से। तो ये ज्ञान द्वारा है ना, उपयोग लक्षण द्वारा आ जीव ने अथवा आपने जीव कहो से जे उपयोग लक्षण से ये जीव थे, अनुपयोग लक्षण से पुद्गल से कि तारू एम लक्षण भी नहीं, तारू ये धान नहीं, तारू कोई तारी शकल नहीं, तारो चेहरो नहीं, तो ये पदार्थ ने तू तारू केम कहे, तू कई रीते माने अनुपयोग लक्षण जे पदार्थ है तारू कई रीते कहे। ना साहब बीजा जीवो मारा दीकरा में तो उपयोग लक्षण थे ने, तो कहता अनुपयोग लक्षण त्या नहीं, एनु ज्ञान तारे काम में नहीं आए, एनु सम्य दर्शन तारे काम में नहीं आए है ना। घर में पति समय दृष्टि थी जैसे तो पत्नी लाभ थे एम नहीं, पत्नी ना पत्नी नु पुण्य पति खाए से बात जैन धर्म की नहीं, ये दुनिया की बात है। लोग में कहे थे कि भाई आपने तो पति नु पुण्य खाई थे, अरे वो कोई कुछ पुण्य खाई सकते है ना। बे त्रण मिनट बचे ना एट घना विषय याद आ जाए, ये रीते जो तो कई रीते तारू कहे से तू જયારે ઉપયોગ ભગવાન મને બતાવે છે, લોજિકલી બતાવે છે કે ઉપયોગ લક્ષણ હોય છે એમાં, એ તારું માનજે શરીરનો ઉપયોગ લક્ષણ છે નહીં, પણ ધારે જે તકલીફ તો શરીરની સાથે એકતો નહીં છે, તો એકતો છોડી દે, તારું છે એ માનવાનું છોડી દે, આજ આરાધના છે, આ દિવ્ય ધ્વનિનો સાર છે, એને કેવી રીતે છોડું, ચૈતન્ય સ્વરૂપ જે છે તું છે એનો આશ્રય કર, તને આશ્રયભૂત તત્વ બી આપી દીધું છે, એ તું છે હું છું એમ અનુભવ કર, કેમ અનુભવ કરું સાહેબ, કેમ કે તું છે એની સિદ્ધિ થાય છે, એની પ્રૂફ થાય છે હે ને, એ સ્વસંવેદન જ્ઞાનમાં એમ ખ્યાલમાં આવે છે કે જાણવું જાણવું થાય છે તું છે, જાણવું થાય છે એનું જાણવું થાય એનું નામ સંવેદન, અને આ જાણવું થાય છે એનું જાણવું થાય એ હું છું એ સ્વસંવેદન, અને આવું સ્વસંવેદન કરે એ જ્ઞાની, એ ભેદ જ્ઞાની, એ આત્મજ્ઞાની, એ પ્રતિબુદ્ધ, એ ક્યારે દુઃખી ના થાય હલાવે કે નહીં, એ રીતે આ કહે છે। હવે ત્રીજી લાસ્ટ કથા, જો જીવ પૂતગલ થાય પામે પૂતગલો જીવત્વને, તું તો જ એમ કહી શકે આ મારું પૂતગલ દ્રવ્ય છે। કારેક ટીકાનો અંશ વાંચે છે આનો, એટલે કમસે કમ ટીકા પણ આપણે ખ્યાલ આવી જાય, જો તમે કાળો ત્યાંથી જ, જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપ થાય, મળ્યું એ પંક્તિ કાળો ચોથી પાંચમી પંક્તિ છે ને, પાછી ને પાછળના પેરેગ્રાફમાં મારા મત દસમી પંદરમી લીટી છે, બરાબર છે, ગણીને કહું સત્તર અઢારમી લીટી, સત્તરમી લીટી છે બરાબર, એ પ્રમાણે સેટ કરો, બહુ અદભુત છે। આ ચાર લીટીમાં તો ગદગદ થઈ જાય એવી પંક્તિ છે, જો હા, જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપ થાય, અને પૂતગલ દ્રવ્ય રૂપ જીવ દ્રવ્ય રૂપ થાય, તો જ મીઠાનું પાણી એવા અનુભવની જેમ, વચ્ચે ઉદાહરણ કીધું મારું આ પૂતગલ દ્રવ્ય એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે, પણ એવું થતું નથી હવે કહેવા વાળા, જો આ પૂતગલ દ્રવ્ય છે એ પલટાઈને જીવ થઈ જાય, કાં તો જીવ પલટાઈને પૂતગલ થઈ જાય, તો તું કહે કે આ પૂતગલ દ્રવ્ય મારું છે, પણ એવું કઈ થતું નથી। મીઠાનું ઉદાહરણ આપ્યું, લવણનું પાંચી લઉં છું તો બી ખ્યાલ આવશે, જો મીઠાનું પાણી એમાં કહ્યું ને, આ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે, જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ અને પાણીરૂપ થતું દેખાય છે, અને દ્રવત્વ પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે, ખ્યાલ આવે તમને, કારણ કે ખારાપણું ને દ્રવપણાને સામે રહેવામાં આવ્યું છે, હે ને, ખ્યાલ આવે ઉદાહરણમાં, કે જે લવણ છે, લવણની કોઈ દલી છે માની લો, એ કોઈ સિઝનમાં ચોમાસામાં લગભગ પીગળી જાય ને તમારા ઘરે ડબ્બામાં, હા એ પીગળી જાય, દ્રવ્યત્વ પણ આને પ્રાપ્ત થઈ જાય તો બી એ મીઠું છે, ખારાશ છે એને ખારાશને દ્રવિત્વ પણ આને વિરોધ નથી આવતો અને પછી કોઈ સિઝનનું નિમિત્ત પણ પામીને ઉનાળામાં પાછી ડલી થઈ જાય એવું કઈ જો જીવમાં થતું હોય પીગળીને પૂતગલ થઈ જતું હોય હે ને તો પછી એ વ્યાજબી છે કે તું માન ભાઈ ચાલ પૂતગલ તારું છે પૂતગલ પીગળીને તારામાં પડી જતું હોય તો કે માન એવું કોઈને થતું હોય તો બતાવજો હે ને ઉદગલ એ તો ઘડી જાય છે વિખરાઈ જાય છે પણ આત્મા એવો ને એવું રહે જો આગળ કારણ કે ખારા પૂર્ણ દ્રવ્યપણ સામે રહેવામાં આવેલું છે અર્થાત તેમાં કોઈ બાધા નથી તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય ઉદગલ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ લક્ષણ વાળું ઉદગલ દ્રવ્ય એને જીવ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી બરાબર છે ને નિત્ય અનુપયોગ લક્ષણ વાળું ઉદગલ દ્રવ્ય જીવ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી કેમ જોવામાં આવતું નથી એમાં બી પાછું ઉદાહરણ કારણ કે પ્રકાશ અને અંધકારની માફક જો પ્રકાશ થાય તો અંધકાર ન જ રહે અંધકાર હોય ત્યારે પ્રકાશ ન જ થાય યદ્યપિ દેહ અને આત્મા સાથે રહી શકે છે પ્રકાશ અને અંધકાર સાથે નથી રહી શકતા પણ ઉદાહરણ જુદી રીતે લીધું છે દ્રષ્ટાની રીતે લીધું છે કે જેમ પ્રકાશ હોય તો અંધકાર ના જ હોય એવી રીતે દેહ અને આત્મા એક થઈ જ ના શકે તો હવે શું કરવાનું અંતિમ હે ને અંતિમ આશીર્વચન છે હવે હે ને આશીર્વચન દિવ્ય ધ્વનિનું જો હે ને તેથી જડ ચેતન કદી પણ એક થઈ શકે નહીં તેથી શું કર તું સર્વ પ્રકારે પ્રસન્ન થા આશીર્વચન છે એટલે શું સર્વ પ્રકારે પ્રસન્ન થાય એટલે શું ભલે તારો હવે દેહ ગણી જાય ભલે આ દેહમાં રોગ આવી જાય કે નિરોગતા આવી જાય કે ચાહે હે ને મતલબ કે વજન ઘટી જાય સાદી ભાષામાં બરાબર છે ચાહે એમાં નળી બ્લોક થઈ જાય ચાહે વાળમાં હોલ પડી જાય ચાહે એ વિખરાઈ અને ફેલાઈ જાય તો પણ પ્રસન્ન રહે કેમ કે હું એ નથી એ હું નથી હે ને એટલે તો સર્વ પ્રકારે પ્રસન્ન રહે કે મારી વાત જ નથી સાહેબ અને એ જે વાત છે એની છે અને એમાં બી જે થવાનું હોય એનાથી વિરોધમાં થતું નથી એટલે મને કોઈ બી પ્રકારે કોઈની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી અને ખુશ રહો મજામાં રહો રેસ્ટ કરો એમ અહીંયા કહે કહ્યું તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા અને લાસ્ટમાં સ્વદ્રવ્યને જે આ મારું છે એમ અનુભવ કર એમ શ્રી ગુરુનો ઉપદેશ છે એમ ભગવાનની આપણને આશીર્વચન છેલ્લા કહ્યા છે એમ કુનકુન દેવનો મેસેજ છે બરાબર છે એ પ્રમાણે આ જેટલી બી મતલબ થવાની યોગ્યતા હતી વિષયની એટલી થઈ છે પણ આત્માનું કામ હિત સાધી શકે એવી રજૂઆત ગુરુદેવજીના માધ્યમથી આપણે પૂરેપૂરી અહીંયા કરી છે તો એનો લાભ લઈ અને સર્વ જીવ દેહ અને આત્મા ભિન્ન છે એવી અનુભૂતિ કરે એ ભાવનાથી સમાપ્ત અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી
એકવીસો રૂપિયા અષ્ટાંગિકા પૂજન નિમિત્તે કેતકીબેન રાજેશભાઈ શાહ તરફથી અને એકવીસો રૂપિયા વીર શાસન જીવિત નિમિત્તે કેતકીબેન રાજેશભાઈ શાહ તરફથી તથા 5001 રૂપિયા સ્મિતાબેન કૌશિકભાઈ શાહ તરફથી અષ્ટાંગિકા નિમિત્તે અને 2100 રૂપિયા અનુજભાઈ કૌશિકભાઈ શાહ વીર શાસન જયંતિ નિમિત્તે જીવ મંદિરને પ્રાપ્ત થયેલા છે આભાર અશરીરી સિદ્ધ દશાને પ્રાપ્ત એવા ઋષભદેવ ભગવાનથી મહાવીર ભગવાન પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાનનો જય હો અનંત ચતુશ્રીધારી દિવ્ય ધ્વનિના ધોધ વેવડાવનાર એવા શ્રી સિમંદર ભગવાનથી અજી પીર્ય ભગવાન પર્યંત બી સુયરમાન જિનેન્દ્ર ભગવાનનો જય હો અખંડ સાધનાના પ્રતિક અખંડ જ્ઞાન પ્રજ્ઞાધારક એવા શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો द्वादशांगी नित्य बोधक मोक्ष मार्ग प्रकाशक जिनवाणी मातनो जय हो। जिनवाणी माता रचयिता कविकार सर्वज्ञ कुनकुंद आचार्य आदि समस्त आचार्य कुनकुंद आचार्य आदि समस्त आचार्य उपाध्याय साधु मुनि भगवान नो जय हो। जिनवाणी ना रहस्य उद्घाटक एवं परम पूज्य कहान गुरु दिए वनो जय हो। ज्ञान ध्यान वैराग्य ज्ञान अनुपम साधक प्रसन्न मूर्ति भगवती मातनो जय हो। मुनि दशा की अपूर्व भावना भावना एवं परम कृपाणु देवादी समस्त ज्ञानी धर्मात्मा संतो नो जय हो। देव शास्त्र गुरु ने अपार प्रभावना नो अन्न वीर शासन जयंती दीन नो जय हो। सत्य सनातन स्वामी पुतिमय मित्राग दिगंबर जैन धर्मनो जय हो। निज निधि निज में बताइया तो उपकार है उसके लिए जिनवाणी मारो वंदना शतबार है वंदना शतबार है। भवनता नाश करना द्वादशांगी जिनवाणी मातनो जय हो।
Mm-hmm.